એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા દેશની વાત કરીશું જેનું નામ આવતા જ જાત જાતના વિચારો મનમાં આવે છે.
બિલકુલ, પ્રાચીન સંસ્કૃતિ, કવિતા, રાજકારણ, તણાવ.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ ઈરાનની. સમાચારમાં તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પરમાણુ કાર્યક્રમ, આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, પણ આ હેડલાઇન્સ પાછળ જે સાચું ઈરાન છે એની વાસ્તવિકતા શું છે?
અને એ વાસ્તવિકતાને સમજવા માટે આજે આપણે ઈરાની ઇતિહાસના એક ખૂબ જ ઊંડા જાણકાર અલી એમ અન્સારીના સંશોધનનો આધાર લઈ રહ્યા છીએ.
હા, ખાસ કરીને એમના પુસ્તક ઈરાન વોટ એવરીવન નીડ્સ ટુ નો જેવા એમના કામ પરથી આપણે વાત કરીશું.
એમનો પ્રયાસ એ જ છે કે ઈરાનને માત્ર એક રાજકીય સમસ્યા તરીકે ન જોઈએ,
પણ એક જીવંત ધબકતી સભ્યતા તરીકે સમજીએ. તો ચાલો આ જટિલ પણ એટલી જ રસપ્રદ ગાથાને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરીએ.
ચોક્કસ, પણ એ પહેલા આપણે જેમના દ્રષ્ટિકોણથી આ સફર કરવાના છીએ એ અલી એમ અન્સારીને થોડા ઓળખી લઈએ.
હા, એ કોણ છે?
જુઓ, તેઓ સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટીમાં ઈરાની ઇતિહાસના પ્રોફેસર છે અને ત્યાંના ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇરેનિયન સ્ટડીઝના સ્થાપક પણ છે. પણ એમની ખરી ઓળખ આનાથી ઘણી વધારે છે,
અને મને લાગે છે કે એ જ વાત એમને ખાસ બનાવે છે. નહીં, એમનું પોતાનું જીવન જ જાણે પૂર્વ અને પશ્ચિમનો સંગમ હોય એવું છે.
એકદમ સાચું, એમના પિતા ઈરાની રાજદ્વારી હતા, પણ એમનો ઉછેર થયો બ્રિટનમાં.
ઓકે, એટલે એમની પાસે બેવડી દ્રષ્ટિ છે.
જી,
એક ઈરાની સંસ્કૃતિની આંતરિક સમજ
અને બીજી તરફ પશ્ચિમી શૈક્ષણિક જગતની તટસ્થ વિશ્લેષણ કરવાની પદ્ધતિ.
એટલે જ તેઓ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક સેતુ જેવા છે.
બરાબર. સામાન્ય રીતે કેવું હોય છે કે ઈરાનને કાં તો એકદમ ખલનાયક દેશ બતાવાય છે અથવા તો એની સંસ્કૃતિનું બહુ રોમેન્ટિક વર્ણન થાય છે. અન્સારી આ બંને ભૂલોથી બચે છે, એ તથ્યો અને ઊંડી સમજ સાથે વાત કરે છે.
તો અન્સારી આપણને ઈરાન વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એમના પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે?
એમની સૌથી મોટી દલીલ એ છે કે જુઓ, આધુનિક ઈરાનને તમે સરળ રીતે સમજી જ ન શકો.
કેમ?
કારણ કે ઈરાન એક એવું રાષ્ટ્ર છે જે સતત પોતાની જાત સાથે જ સંઘર્ષમાં છે, અને આ કોઈ એક સંઘર્ષ નથી, પણ મતલબ ત્રણ મોટા તણાવ છે જે ઈરાનને આકાર આપે છે.
ત્રણ તણાવ? રસપ્રદ, એ કયા કયા છે?
પહેલો તણાવ છે એની બે ઓળખ વચ્ચે. એક તરફ હજારો વર્ષ જૂની ગૌરવશાળી પર્શિયન ઓળખ,
અને બીજી તરફ એનું શિયા ઇસ્લામિક ચરિત્ર.
બરાબર. બીજો તણાવ છે રાજ્ય અને સમાજ વચ્ચે. એક તરફ એક કઠોર સરમુક્તિયારશાહી શાસન છે,
અને બીજી તરફ એક અત્યંત શિક્ષિત યુવા અને દુનિયા સાથે જોડાવા માંગતો સમાજ.
અને ત્રીજો તણાવ એ છે આધુનિકતા અને પરંપરા વચ્ચેનું. નવી ટેકનોલોજી અપનાવી છે, પણ પોતાની પરંપરાઓ પણ જાળવી રાખવી છે.
વાહ, આ તો ખૂબ જ જટિલ ચિત્ર છે. એટલે ઈરાન વિશે કોઈ પણ સરળ જવાબ એ ખોટો જ હોઈ શકે.
બિલકુલ. અન્સારી એ મોટા પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરે છે કે ઈરાન આજે જેવું છે તેવું કેમ છે. પછી એની પરમાણુ નીતિ હોય કે વિદેશ નીતિ, બધાના મૂળ એના ઇતિહાસ અને આ સંઘર્ષોમાં છે.
એટલે ઈરાન જાણે પોતાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સતત વાટાઘાટો કરી રહ્યું છે.
અમે અન્સારીનું પુસ્તક આપણને એ જ વાટાઘાટોના ઓરડામાં લઈ જાય છે.
તો ચાલો એ ઓરડામાં જઈએ. અને મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે અન્સારી વાર્તા 1979ની ક્રાંતિથી શરૂ નથી કરતા.
ના, એ તો બહુ પછીની વાત છે.
હા, એ આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે, ઈરાન શહેરના ખ્યાલ સુધી. આ ઈરાન શહેર શું છે?
ઈરાન શહેર એટલે ઈરાનીઓનું સામ્રાજ્ય, પણ આ કંઈ ભૌગોલિક વિસ્તાર નથી.
તો શું છે?
એક સાંસ્કૃતિક વિચાર છે, એક એવી સભ્યતાનો વિચાર જે એટલો મજબૂત છે કે બહારથી આવેલા વિજેતાઓને પણ પોતાના રંગમાં રંગી દે.
જેમ કે 7મી સદીમાં આરબ ઇસ્લામિક વિજય પછી થયું.
બરાબર. ત્યારે એવું લાગતું હતું કે પર્શિયન સંસ્કૃતિ ખતમ થઈ જશે, પણ થયું એનાથી ઉલટું.
ઉલટું? કેવી રીતે?
પર્શિયન સંસ્કૃતિએ નવી ઇસ્લામિક સભ્યતાને પોતાની ભાષા, કળા, શાસન પદ્ધતિ આ બધું આપીને વધુ સમૃદ્ધ બનાવી.
અને અહીં ફિરદૌસીના શાહનામાનો ઉલ્લેખ કરવો જ પડે, રાજાઓનું પુસ્તક.
ચોક્કસપણે. શાહનામા એ ઈરાનની આત્મા છે, જેમ આપણા માટે રામાયણ મહાભારત છે એવું જ. અરબીના પ્રભાવ વચ્ચે પણ ફારસી ભાષા અને પર્શિયન ઓળખને જીવંત રાખવાનું કામ એણે કર્યું.
અને પછી વાર્તામાં એક મોટો વળાંક આવે છે, 16મી સદીમાં સફાવિદ રાજવંશ.
હા, અને એમણે એક એવું પગલું ભર્યું જેણે ઈરાનને હંમેશા માટે બદલી નાખ્યું.
શું હતું એ?
એમણે બળજબરીથી ઈરાનની મોટાભાગની સુન્ની વસ્તીને શિયા ઇસ્લામમાં પરિવર્તિત કરી.
ઓહ, અને એના પરિણામો શું આવ્યા?
બે મોટા પરિણામો. પહેલું, ઈરાન એના શક્તિશાળી સુન્ની પડોશીઓ મતલબ ઓટોમન અને મુઘલ સામ્રાજ્યથી ધાર્મિક રીતે અલગ પડી ગયું. એની એક અલગ ઓળખ બની.
અને બીજું?
બીજું અને કદાચ વધુ મહત્વનું પરિણામ એ હતું કે રાજ્ય અને ધર્મગુરુઓ એટલે કે ઉલ્મા એમની વચ્ચે એક અતૂટ સંબંધ સ્થપાયો. આ સંબંધે છેક 1979ની ક્રાંતિનો પાયો નાખ્યો હતો.
હવે આપણે આધુનિક યુગ તરફ આવીએ. 19મી અને 20મી સદી, બ્રિટન અને રશિયાની દખલગીરી, જેને ધ ગ્રેટ ગેમ કહેવાય છે,
અને એના કારણે ઈરાની લોકોના મનમાં વિદેશી શક્તિઓ માટે એક ઊંડો, ક્યારેય ન ભૂસાય એવો અવિશ્વાસ પેદા થયો.
એ જ સમયમાં પહલવી શાસકો આવ્યા. એમણે આધુનિકીકરણ કરવાનો પ્રયાસ કર્યો નહીં.
હા, પણ એ આધુનિકીકરણ ઉપરથી લાદવામાં આવેલું હતું. સેના, શિક્ષણ, ઉદ્યોગો બનાવ્યા, પણ લોકોની રાજકીય સ્વતંત્રતા છીનવી લીધી.
અને પછી 1953માં એ ઘટના બની જેને અંસારી નિર્ણાયક વળાંક કહે છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસાદેગને
અમેરિકા અને બ્રિટેને એક ગુપ્ત ઓપરેશન દ્વારા સત્તા પરથી હટાવી દીધા.
આ ઘટનાની અસર કેટલી ઊંડી હતી?
ખૂબ જ વિનાશક. અંસારી એને ઐતિહાસિક ત્રાસદી ગણાવે છે. એણે ઈરાનમાં લોકશાહીનો રસ્તો જ બંધ કરી દીધો, શાહની સરમુખત્યારશાહી મજબૂત બનાવી, અને સૌથી અગત્યનું
શું,
ઈરાની લોકોના મનમાં અમેરિકા વિરોધી ભાવનાના એવા બીજ રોપ્યા જે આજે પણ છે. 1979ની ક્રાંતિ પાછળ આ ઘટનાનો બહુ મોટો હાથ હતો.
તો એનો અર્થ એ થયો કે 1979ની ક્રાંતિ માત્ર કોઈ ધાર્મિક કટ્ટરતાનું પરિણામ નહોતી?
બિલકુલ નહીં. એ એક મોટું ગઠબંધન હતું. એમાં ઇસ્લામવાદીઓ તો હતા જ, પણ સાથે માર્ક્સવાદી, ઉદારવાદી, રાષ્ટ્રવાદી બધા જ હતા.
પણ બધા શાહના શાસન અને અમેરિકન દખલગીરીથી કંટાળી ગયા હતા.
બરાબર. પણ ક્રાંતિ પછી આયાતુલ્લા ખોમેનીએ ધીમે ધીમે બધાને બાજુ પર કરી દીધા. એમણે વિલાયત એ ફકીહનો સિદ્ધાંત આપ્યો,
એટલે કે ધર્મશાસ્ત્રીનું વાલીપણું.
હા, જેનાથી ધર્મગુરુઓને શાસન કરવાનો વૈચારિક આધાર મળ્યો. અને પછી તરત જ ઈરાન ઇરાક યુદ્ધ શરૂ થયું.
8 વર્ષ લાંબુ યુદ્ધ. એની શું અસર થઈ?
અંસારી કહે છે કે એનો પ્રભાવ પ્રચંડ હતો. એ અસ્તિત્વની લડાઈ હતી. એણે નવા શાસનને મજબૂત કર્યું, કારણ કે રાષ્ટ્રવાદ અને ધર્મ એક થઈ ગયા. એક ઘેરાબંધીની માનસિકતા બની કે આખી દુનિયા આપણી વિરુદ્ધ છે,
જે આજે પણ દેખાય છે.
બિલકુલ. અને આજના જે શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે, એમનો જન્મ પણ આ જ યુદ્ધની ભઠ્ઠીમાં જ થયો.
આટલી લાંબી ઐતિહાસિક સફર પછી અમુક મુદ્દાઓ વારંવાર સામે આવે છે. મને હંમેશા ઈરાનના પોતાના ઇતિહાસ પ્રત્યેના લગાવની નવાઈ લાગી છે.
અને એ જ અંસારીનો પહેલો મુખ્ય વિષય છે, ઐતિહાસિક ચેતના. ઈરાન વર્તમાનને અલગ રીતે નથી જોતું. દરેક ઘટનાને તે પોતાના હજારો વર્ષના ઇતિહાસના સંદર્ભમાં મૂકે છે. તેઓ દાયકાઓમાં નહીં, સહસ્ત્રાબ્દીમાં વિચારે છે.
અને બીજો મોટો મુદ્દો જેની આપણે વાત કરી એ છે રાજ્ય વિરુદ્ધ સમાજ. એક તરફ કઠોર શાસન અને બીજી તરફ એક જીવંત ગતિશીલ સમાજ. આ સંઘર્ષ સતત ચાલે છે, નહીં?
હા, અને આ જ ઈરાનનું સૌથી મોટું આંતરિક દ્વંદ્વ છે. ઈરાનની યુવા પેઢી ખૂબ શિક્ષિત છે, ટેક્સ સેવી છે, તેઓ વધુ સ્વતંત્રતા ઈચ્છે છે. 2009ની ગ્રીન મૂવમેન્ટ હોય કે હિજાબ વિરોધી પ્રદર્શનો,
આ સંઘર્ષ વારંવાર સપાટી પર આવે છે.
બરાબર. ઈરાનનું ભવિષ્ય આના પર જ નિર્ભર છે.
પણ એક સામાન્ય છબી એવી છે કે ઈરાનનું શાસન અતાર્કિક અને ધર્માંધ છે. પણ અંસારી એક ત્રીજો, મને લાગે છે કે આશ્ચર્યજનક વિષય રજૂ કરે છે, વિચારધારામાં વ્યવહારવાદ.
આ સમજવું ખૂબ જ જરૂરી છે. ઈરાનની સત્તાવાર ભાષા ભલે ગમે તેટલી ક્રાંતિકારી હોય,
પણ પડદા પાછે એમની નીતિઓ અત્યંત વ્યવહારુ હોય છે.
એકદમ. એમના માટે સૌથી ઉપર એક જ વસ્તુ છે, શાસનનું અસ્તિત્વ. અને એને બચાવવા માટે તેઓ કોઈ પણ સમાધાન કરી શકે છે.
2015નો પરમાણુ કરાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે દેશ અમેરિકાને મહાન શૈતાન કહે છે, એ જ દેશ સાથે વર્ષો સુધી વાટાઘાટો કરે.
બરાબર. એ ક્લાસિક ઈરાની વ્યવહારવાદ હતો. જ્યારે એમને લાગ્યું કે પ્રતિબંધોથી શાસન જોખમમાં છે ત્યારે વિચારધારા બાજુ પર મૂકી દીધી. આયાતુલ્લા ખોમેનીએ પણ ઇરાક સાથેના યુદ્ધ વિરામને ઝેરનો પ્યારો પીવા સમાન ગણાવ્યો હતો, છતાં તેમણે તે સ્વીકાર્યું
કારણ કે તે રાષ્ટ્રના હિતમાં હતું
અને શાસનના હિતમાં.
અન્સારીના પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મગજમાં રહી જાય છે, જેમ કે પહેલો વિચાર, ઈરાન એવો દેશ છે જે દાયકાઓમાં નહીં સહસ્રાબ્દીમાં વિચારે છે.
આ એક વાક્ય જ ઘણું બધું કહી જાય છે. પશ્ચિમ ટૂંકાગાળાના પરિણામો શોધે છે જ્યારે ઈરાન લાંબા ગાળાની રણનીતિ પર કામ કરે છે.
બીજો એક શક્તિશાળી વિચાર, ઇસ્લામિક ક્રાંતિ જેટલી ઇસ્લામિક શાસન વિશે હતી તેટલી જ ઈરાની સ્વતંત્રતા વિશે પણ હતી.
આ ક્રાંતિ પાછળની રાષ્ટ્રવાદી ભાવનાને ઉજાગર કરે છે. તે માત્ર ધર્મ વિશે નહોતી
પણ વિદેશી પ્રભુત્વમાંથી મુક્તિ મેળવવા વિશે પણ હતી.
બિલકુલ.
અને ત્રીજો વિચાર, જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમ્યો, એ એક અદ્ભુત રૂપક છે. પર્શિયન સંસ્કૃતિ ઈરાની ઓળખનું ઊંડું વ્યાકરણ પૂરું પાડે છે, જ્યારે ઇસ્લામ તેના મોટાભાગના સમકાલીન શબ્દો પૂરા પાડે છે.
વાહ, આ તો અદ્ભુત છે. મતલબ વ્યાકરણ બદલ્યા વગર તમે શબ્દો બદલી શકો. ઈરાનની ઓળખનું મૂળ કેટલું ઊંડું છે એ આના પરથી સમજાય છે.
તો હવે પ્રશ્ન એ છે કે આ બધી ચર્ચાનો આપણા માટે શું ઉપયોગ? મારા મતે સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને આંતરરાષ્ટ્રીય સમાચારોને એક નવી દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે.
કેવી રીતે? કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. એટલે હવે પછી જ્યારે તમે ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે વાંચો ત્યારે એને ખાલી સુરક્ષાના મુદ્દા તરીકે ન જુઓ.
તો કઈ રીતે જોઈએ? એને ઈરાની રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે જુઓ, આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે જુઓ, અને કદાચ 1953 જેવા ઐતિહાસિક અપમાનનો જવાબ આપવાના એક પ્રયાસ તરીકે પણ જુઓ. આ સમજ તમને સમાચાર પાછળની વાસ્તવિકતા સમજાવશે.
અને આ સમજ માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ નીતિ ઘડવૈયાઓ માટે પણ અત્યંત જરૂરી છે.
બિલકુલ. ઈરાન સાથે દબાણ અને ધમકીઓની ભાષા કામ નથી કરતી. એને સન્માન જોઈએ છે. તેની સાથે સફળ વાતચીત માટે ધીરજ, પરસ્પર સન્માન અને એના ઐતિહાસિક દુઃખોની સમજ અનિવાર્ય છે.
આ સમગ્ર ચર્ચામાંથી તમારા માટે સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ ઈરાનના વિચારની અદમ્ય તાકાત છે. આ સાંસ્કૃતિક ઓળખ મતલબ ઇસ્લામ કરતાં પણ જૂની છે. એણે એલેક્ઝાન્ડરથી લઈને મોંગોલો સુધીના અનેક વિજેતાઓને પચાવ્યા છે. મને લાગે છે કે આ સાંસ્કૃતિક ઓળખ વર્તમાન રાજકીય પ્રણાલી કરતાં પણ લાંબો સમય ટકી રહેશે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ રાજ્ય અને સમાજ વચ્ચેનો સંઘર્ષ છે. મને એવું લાગે છે કે ઈરાનનું ભવિષ્ય કોઈ બહારની શક્તિ નક્કી નહીં કરે.
તો કોણ નક્કી કરશે?
એનું ભવિષ્ય તેની પોતાની અંદર જ નક્કી થશે. તેના યુવા, શિક્ષિત સમાજ અને તેના વૃદ્ધ, રૂઢિચુસ્ત નેતૃત્વ વચ્ચેના સંઘર્ષ દ્વારા. ઈરાનની ખરી લડાઈ કોઈ બીજા દેશ સાથે નહીં પણ પોતાની જાત સાથે જ ચાલી રહી છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.